તારીખ 6/11/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 99 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 17
પહેલા ચારિત્ર દોષ ટાળવાનો પ્રયત્ન કરે છે એ કરતા પહેલા દર્શન શુદ્ધિ માટે પ્રયત્ન કરશે. શું કહે છે, સામાન્ય રીતે માર્ગનો ખ્યાલ નથી એવા જીવોને અનેક પ્રકારના વ્રત સંયમ અને બાહ્ય ત્યાગમાં પુરુષાર્થની પ્રેરણા થાય છે. આ પદાર્થનો ત્યાગ કરું તો એ રાગ ન થાય, આ કાર્ય ન કરું તો એ રાગ ન થાય. ખાવું પીવું અનેક પ્રકારના બાહ્ય ત્યાગમાં પરિણમે છે. ખરેખર તો આત્માના સ્વભાવમાં સ્થિરતા વધે. સ્વભાવ સ્થિરતા આવતા અનેક પ્રકારના બાહ્ય વિષયોમાં વૃત્તિ જ ન ઉત્પન્ન થાય અને તે પૂર્વક બાહ્ય સંયોગોનો અભાવ થાય એને વાસ્તવિક ત્યાગ કહેવામાં આવે છે. એ મોક્ષ માર્ગની વાસ્તવિક પદ્ધતિ છે. એમ થયા વિના, સ્વરૂપ સ્થિરતા થયા વિના પહેલેથી બાહ્ય પદાર્થનો ત્યાગ કરે અને એ બાહ્ય પદાર્થના ત્યાગથી પોતાને તે પદાર્થના રાગનો અભાવ થવાનું ઈચ્છે અથવા માને કે આ પદાર્થનો આ પ્રકારનો મારે નિયમ છે, વ્રત છે, સંયમ છે, તેથી તેવો રાગ મને નથી અથવા એવો રાગ મને અભાવ થઈ જશે એ ત્યાગ કરતા, એ પદ્ધતિ આખી ઉલટી વિપરીત છે, ઊંધી પદ્ધતિ છે. ખરેખર એ રીતે રાગનો અભાવ થતો નથી. પ્રશ્ન એ ઉપસ્થિત થાય એવો છે કે સ્વરૂપ સ્થિરતા થયા પહેલા વ્રત નિયમ સંયમ અંગીકાર ન કરવા, આ પ્રશ્ન ઉપસ્થિત થવા યોગ્ય છે. ભાઈ, શુભરાગ તને સહજ આવે તો સહજ આવતા શુભરાગને ન કરવો એ પ્રશ્ન નથી, કેમ કે કરવો પણ એ પ્રશ્ન નથી. જ્યાં કરવાનો પ્રશ્ન નથી ત્યાં ન કરવાનો પણ પ્રશ્ન આપોઆપ નથી. જે શુભરાગ સહજ આવે તો ભલે સહજ આવે, પણ તેમાં એ શુભરાગ આવ્યો કે આટલો મારે વ્રત લેવું, આટલો મારે નિયમ પાળવો, આટલો સંયમ પાળવો, તેથી તે કોઈ માર્ગ છે એમ વિચારવા યોગ્ય નથી કે એમ માનવા યોગ્ય નથી. સ્પષ્ટીકરણ એટલું છે. એટલે આમ લીધું છે કે દર્શન શુદ્ધિનો પ્રયત્ન તું પહેલા કર, ચારિત્ર દોષ ટાળવાનો તું પ્રયત્ન કરે છે એમ હેતુ આવી જાય છે. ચારિત્ર દોષ એટલે રાગાદી ભાવ, એને ટાળવાનો તું પ્રયત્ન કરે છો અને તે પણ દર્શન શુદ્ધિ થયા પહેલા એ પ્રયત્ન કરે છો, તો એ તો પદ્ધતિ જ નથી. તે કરતા પહેલા દર્શન શુદ્ધિ માટે પ્રયત્ન કરશો. જે દ્રષ્ટિ ચોખ્ખી થવી જોઈએ અથવા શ્રદ્ધાને જે સ્વરૂપનો વિષય મળવો જોઈએ, એ શ્રદ્ધા સ્વરૂપને ગ્રહે નહીં. શ્રદ્ધા તો રાગને ગ્રહે. શું પરિસ્થિતિ થાય છે કે જે શ્રદ્ધાનમાં સ્વરૂપનું ગ્રહણ નથી તે શ્રદ્ધાનમાં રાગાદી અન્ય તત્વનું ગ્રહણ છે. શ્રદ્ધાએ તો રાગને ગ્રહણ કર્યો હોય અને રાગને છોડવો છે એ વાત કઈ રીતે બનશે? ચારિત્ર દોષ ટાળવો છે એટલે રાગ ટાળવો છે, એમ શ્રદ્ધામાં રાગ ને ગ્રહણ કર્યો છે તો એ રાગ ટાળવાનો કોઈ અવસર ખરો, કોઈ પ્રસંગ ખરો? એ રાગ કોઈ રીતે ટળી શકે નહીં. જૈન દર્શનમાં જ આ પદ્ધતિ છે કે આત્મા જે છે વસ્તુ એનું વિજ્ઞાન જ એવું છે કે પ્રથમ એને દર્શન શુદ્ધિ થાય તો જ એને વાસ્તવિક શુદ્ધિની શરૂઆત થઈને પૂર્ણ શુદ્ધિ સુધીની એની અવસ્થા થાય. આ તો વસ્તુના વિજ્ઞાન અનુસાર છે. હવે દર્શન શુદ્ધિનો વિષય જ આખો એટલો સૂક્ષ્મ અને અનુભવગમ્ય છે કે દર્શન શુદ્ધિમાં આવ્યા વિના પ્રાય જીવ જૈન કે અજૈન, કહેવાતા જૈન કે અજૈન, એ ચારિત્ર દોષ ટાળવાનો પ્રયત્ન કરે છે. બરાબર, એવું પ્રસિદ્ધપણે જોવામાં આવે છે. ભાઈ આમ કરે છે કે નહીં, આટલું આમ કરે છે કે નહીં, આ ક્રિયા કરે છે કે નહીં, ફલાણું કરે છે કે નહીં. રોજ ભગવાનના દર્શન કરે છે કે નહીં, પૂજા કરે છે કે નહીં, ત્યાંથી માંડીને આટલું છોડ્યું છે કે નહીં, આટલું આટલો તો ત્યાગ છે કે નહીં, એ વગેરે અનેક પ્રકારે રાગ કેટલો છે ને કેટલો નથી, કયો થાય છે ને કયો નથી થતો, અશુભ કેટલો થાય છે ને નથી થતો, શુભ કેટલો થાય છે ને નથી થતો, એમ ચારિત્રના દોષ ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ છે અથવા ચારિત્રના પરિણામ ઉપર દ્રષ્ટિ છે, એના સદભાવ કે અભાવ ઉપર, એને એનાથી રહીત એવું જે શુદ્ધાત્મ સ્વરૂપ છે એનું શ્રદ્ધાન ક્યાંથી થાય? અને દર્શન શુદ્ધિનો પ્રયત્ન ન કરે, એ પ્રકારનો પ્રયત્ન ન કરે, દર્શન શુદ્ધિ થાય એટલે શુદ્ધ શ્રદ્ધાન થાય, આત્મશ્રદ્ધાન થાય, એ પ્રકારનો પ્રયત્ન જ ન કરે, એ પ્રયત્ન અન્યથા પ્રયત્ન છે. એ માર્ગ છે તે અન્યથા માર્ગ છે અથવા માર્ગ છે અથવા એને અન્ય મત કહેવામાં આવે છે. અન્ય મત કહો, ઉન્માર્ગ કહો, અન્ય માર્ગ કહો, બધું વિકાર છે. પણ અશુભથી બચે છે અને રાગને શ્રદ્ધે છે એનું નુકસાન કેમ નથી જોતા? અશુભથી બચવાનો લાભ જોવાનું મન થાય છે પણ રાગનું શ્રદ્ધાન તીવ્ર થાય છે એવું નુકસાન જે મોટું થાય છે એ કેમ નથી દેખાતું? આ અમારો પ્રશ્ન છે. સહજ પ્રકારનો રાગ એ જોવું જ નથી. દર્શન શુદ્ધિ નો પ્રયત્ન કરવો છે એટલે પ્રયોજન, પ્રયોજન ને શું છે? સ્વાભાવિક સહચર રાગ તો સામાન્ય રીતે તત્વજ્ઞાનનું વિચાર વિષયક રાગનું પરિણામ મનવાય છે. સામાન્ય ગણીએ તો, વિશેષપણે તો જેને જીવો ઉદય, ભિન્ન ભિન્ન જીવોને જેને જીવો ઉદય હોય તે પ્રકારના શુભાશુભ રાગ હોય છે. કેમ કે કર્મનો ઉદય ને એને અનુસરવું એ તો સહજ છે એનાથી. પણ જે જીવ દર્શન શુદ્ધિ બાજુ વળે એને અંદરમાં તત્વ વિષયક જે વિચારણા છે એ પ્રકારનું જે રાગનું વિકલ્પનું ઉત્પન્ન થવું છે એ સામાન્ય છે તત્વજ્ઞાનનું. આ દરેકને હોય દર્શન શુદ્ધિ થવાની સાથે સાથે. હવે એક સામાન્ય લેવું છે ને, ચારે ગતિના જીવો લેવા પડશે. ચારે ગતિના જીવો લઈએ તો ભગવાન મહાવીર સ્વામી દસમા ભાવમાં મરણ હરણને મારીને ખાવાની વૃત્તિમાં તત્પર હતા.
શું હતું? ચિત્ર છે ને, દસમા ભાવમાં સમ્યક દર્શન થયું એ પહેલાની ક્ષણો જો એમની જોઈએ તો અભક્ષ ક્યારે છોડ્યું હતું એમણે? છોડ્યું જ નહોતું. ત્યારે એમને ભૂખ લાગી અને હરણને જોયું, હરણને માર્યું, મારી નાખ્યું ત્યાં સુધી તો ખાવાની વૃત્તિ હતી. પછી જ્યાં ઉપરથી મુનિઓ ઉતરે છે ત્યારે આશ્ચર્ય થાય છે. પહેલું તો સિંહનો જીવ છે ને, એટલે આશ્ચર્ય થાય છે, અરે મનુષ્ય આદિ પ્રાણીઓ મારા જેવા ક્રૂર પ્રાણી મને જોઈને તો દૂર ભાગે છે, અને આ મનુષ્યો સામે ચાલ્યા આવે છે, આ શું? વળી સામાન્ય રીતે એને મનુષ્યને જમીન ઉપર ચાલતા જોયા છે, એને આ ચારણની ચારણ વૃદ્ધિધારી છે, આકાશગામીની વિદ્યા સાજ છે, એટલે જે આકાશમાં વિહાર કરે છે એ આકાશમાંથી ઉતરતા જોવે છે, એટલે થોડું વિશેષ કુતૂહલ થાય છે. બે પ્રકારનું કુતૂહલ છે. એટલે એનો જે તીવ્ર કષાય હતો હરણને મારીને ખાવાનો, એ મંદ કષાય થઈ ગયો. ત્યાં કુતૂહલ વસે, જિજ્ઞાસા વસે, જેને જિજ્ઞાસા કહીએ, કુતૂહલ કહીએ. પણ સંકલ્પ ફરી ગયો હતો ને, વિકલ્પ આવ્યો હતો કે આ ન ખાવું, એવું તો કાંઈ બન્યું નહોતું. બુદ્ધિપૂર્વક તો ખાલી એક દિશા બદલાણી એની રાગની, કે આ શું મનુષ્યો અને તે સામે ચાલ્યા આવે છે અને તે પણ આમ ઉપરથી આવે છે, આ તે શું? જ્યારે એમની દેશનાની શરૂઆત થાય છે ત્યારે પરિણામ બદલે છે, ત્યારે એને આત્મા બાજુના પરિણામ આવે છે, એમાં રાગને જ્ઞાન બેનું પરિણામ શરૂ થાય, એ તત્વ વિષયક થઈ ગયું. હવે જ્યાં તત્વ વિષયક પરિણામ થયું એમાં આ ખાવું ના ખાવું એવો વિકલ્પ ન આવ્યો હોય, એવો વિકલ્પ આવ્યો એમ ક્યાંથી મને? એ તો એ છે, એના વિષયમાં પડી ગયા, સ્વ વિષયમાં આવી ગયા. હવે જે સ્વ વિષયની જે પરિણમનની મર્યાદા છે તત્વજ્ઞાનની, એ એટલી ઊંચા સ્તરની છે, શુભ ભાવ સહિતની ભૂમિકા લઈએ તો એ ભૂમિકા એટલા ઊંચા સ્તરની છે કે એમાં અભક્ષનો ત્યાગ કરવાનો જે શુભ ભાવ છે એ નીચા સ્તરનો શુભ ભાવ છે. તો જેનું વજન એમ છે કે અભક્ષનો ત્યાગ કર્યો છે કે નહીં, એ એમ વિચારે છે કે અભક્ષનો ત્યાગ કર્યો હોય એ સ્તર કાંઈક ઊંચો છે. તત્વજ્ઞાનનો વિચાર આવ્યો એમાં શું? તત્વનો આત્માનો વિચાર આવ્યો એમાં શું? એને અભક્ષનો ત્યાગ ક્યાં કર્યો છે હજી? પણ ઓટોમેટિક થઈ જાય પછી તો શું થાય છે કે વિકલ્પ ભલે ન આવ્યો કે આને હું ન ખાઉં, પણ આત્મા બાજુ વળતા રાગ મટે અને શુદ્ધોપયોગ સુધી પહોંચી ગયા, સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યું. એ પ્રથમ ઉપશમ સમ્યક દર્શનમાં ત્યારે આવ્યા છે. એમની પ્રસિદ્ધિ, એ જીવના પરિભ્રમણની પ્રસિદ્ધિ તો ઋષભદેવ ભગવાનથી છે. ઋષભદેવ ભગવાનમાં એમના પુત્ર હતા, પૌત્ર હતા, પુત્ર નહીં પણ પૌત્ર હતા, દીકરાના દીકરા મરીચી કુમાર, અને ત્યાંથી તો એમણે પ્રસિદ્ધપણે વિરોધ કર્યો છે. 24 તીર્થંકરનું જે મહાપુરાણ છે, મહાપુરાણ આદિ પુરાણ, પદ્મપુરાણ અને મહાપુરાણ, મહાપુરાણમાં 24 તીર્થંકરનો ઇતિહાસ છે. એમાં મહાવીર સ્વામી ભગવાનનો ઇતિહાસ એવો છે કે ઋષભદેવ ભગવાનના વખતમાં એમણે સમવસરણમાં બહાર રહીને ગાળોનો વરસાદ વરસાવવાનો બાકી નથી રાખ્યો, એટલો વિરોધ કર્યો છે. આ માયા જાળીઓ છે, આ પ્રપંચી છે, આ બધાને છેતરે છે, મારા બાપના બાપ છે, હું ઓળખું છું, તમે ક્યાંથી ઓળખો? ક્યાંથી માંડીને ઘણો વિરોધ કર્યો છે, ગયા છે નરકમાં. એવું નહીં ભગવાનનો જીવ હતો એટલે નરકમાં જવાનું કેમ કહેવાય? એ તો ન્યાય તો બધાને પરિણામ કરે એ અનુસાર કુદરતી તોળાય છે, કોઈ તોડવા નહીં તોડવાનું, ઓછું અદકું દેવાનું કોઈને. અધિકાર કે એવો કોઈ પ્રસંગ છે નહીં. ત્યાર પછી જે જે ભાવમાં મનુષ્ય થયા છે તે તે ભાવમાં અસંખ્ય અબજ વર્ષ ગયા છે. એમણે જૈન ધર્મનો વિરોધનો ઝંડો લઈને મુખ્યપણે પ્રવૃત્તિ કરી છે, તીવ્ર ક્રોધના પરિણામ કર્યા છે અને નર્કમાં અનેક વાર ગયા છે, એક વાર નહીં પણ અનેક વાર નર્કમાં ગયા છે, અનેક વાર ક્રોધી રાની જંગલી પશુના ભાવમાં ગયા છે, અજગરના ભાવ, વાઘના ભાવ, મગરમચ્છના ભાવ, હાથીના ભાવ, એ આ નર્કમાંથી જ આવે છે. સિંહના ભાવમાં, સિંહના ભાવમાં આવ્યા છે ત્યાંથી. અને ત્યાં પણ હજી ક્રોધની પ્રકૃતિ, સિંહ પણ ક્રોધી પ્રાણી છે, એ બધા લગભગ જંગલી પ્રાણી બધા ક્રોધી હોય છે. એનો કાળ ત્યાં બરાબર ભરાઈ ગયો છે. જ્યાં દેશના સાંભળે છે અરે કોણ શું તું, આ કુદરતી કેવો નિયમ છે કે એને ભાષા અને ભાવ ને બધો મેળ ખાય છે. ચારણ વૃદ્ધિધારી મુનિ છે મિત્રો, તિર્યંજ પ્રાણીને ઉપદેશનો પ્રસંગ ન હોય, દેશનામાં પ્રસંગ તિર્યંજને બનતો નથી, શાસ્ત્ર તો વાંચી શકતા નથી, મનુષ્યને સાંભળીને સમજી શકતા નથી, છતાં એવો જ પ્રસંગ બને છે કે એની ભાષામાં એ સમજે એવો પ્રસંગ મુનિઓ વૃદ્ધિધારી હતા ને, સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. સમ્યક દર્શનને પ્રાપ્ત થાય છે ત્યારે એટલી હદે આવે છે કે મારેલા હરણને ભૂખ લાગી છે તો પણ ખાવાની મૃત્યુ પછી ફરી જાય છે. ત્યારથી સમાધિ મરણ પર્યંતના સર્વકાળમાં ત્યાગ કરી નાખે છે. કેમ કે સિંહ ખડ ખાય નહીં, સિંહ ખડ ખાય નહીં ને એને બીજા પ્રાણીને મારીને ખાવું નહીં, બે વાત ભેગી થઈ ગઈ એક સાથે. એટલે જ્યાં સુધી એ દેહ છૂટે ત્યાં સુધી આહારનો ત્યાગ કરે છે, ત્યારે ત્યાગ કરે છે આહારનો, અને સીધા ત્યાંથી મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. પછી મનુષ્યને દેવ, મનુષ્યને દેવ, દસે ભાવમાં દેવને મનુષ્ય સિવાય બીજી ગતિ થતી નથી. કહેવાનો મતલબ એ છે કે સહજ કષાયની મંદતા થાય અને બાહ્ય ત્યાગ અને વ્રત નિયમ સંયમમાં પરિણામ જાય તો એ હઠથી ન જવા દઈને અશુભમાં જવું એવો સાવ સામાન્ય બુદ્ધિ બહારનો ઉપદેશ તો જૈન દર્શન જેવા તાત્વિક દર્શનમાં હોવાનો પ્રશ્ન જ રહેતો નથી. એટલે એ વાત તો વિચારવા યોગ્ય પણ રહેતી નથી. પણ સામાન્ય રીતે એમ જોવામાં આવે છે કે જીવો દર્શન શુદ્ધિનો પ્રયત્ન કરવાને બદલે રાગના અનેક પ્રકારના રાગનો અભાવ કરવા માટે બાહ્ય પદાર્થના ત્યાગમાં જાય છે. અને એ ત્યાગ છે એને લઈને એને શું થાય છે એ હવે નીચે કહે છે કે દ્રષ્ટિમાં વિકલ્પનો ત્યાગ કરતો નથી. આ તો બહુ માર્મિક વચન છે. શ્રદ્ધાંતમાં તો રાગને એવું પકડ્યો છે કે આ રાગ કરવા જેવો છે, પહેલા આ રાગ કરવા જેવો છે, આ છોડી પહેલા આનો ત્યાગ કરવો છે. એમ રાગને તો ઘણો ગ્રહણ કરે, અભેદપણે ગ્રહણ કરે, એકપણે ગ્રહણ કરે, એનો તો દ્રષ્ટિમાંથી ત્યાગ કરતો નથી, શ્રદ્ધાંતમાં એને તો એકત્વ કરે. અને બહારનો ત્યાગ કરી બેસે છે એટલે અમુક પદાર્થો છોડે છે, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં વિભિન્ન પ્રકારના ત્યાગને ગ્રહણ કરે છે, ત્યારે તે ત્યાગ કરવાના રાગને ગ્રહણ કરે છે. શું કરે છે? રાગને. જ્યારે બાહ્ય પદાર્થનો ત્યાગ કરે છે ત્યારે તે બાહ્ય પદાર્થના ત્યાગના રાગને તો શ્રદ્ધાનમાં એકત્વપણે ગ્રહણ કરે છે અને ચારિત્ર મોહમાં પણ એને ગ્રહણ કરે છે અને મિથ્યાત્વના જ પોષણનું એને કારણ થાય છે. આ મોટું નુકસાન છે. ભલે એનું કદાચ થોડું અશુભ ઘટ્યું પણ સર્વથી મોટામાં મોટી અશુભ પ્રકૃતિ છે એ મિથ્યાત્વની છે. મિથ્યાત્વની પ્રકૃતિ શુભ કે અશુભ? ચોખ્ખી અશુભ છે. એમાં કોઈ શુભ નો વિકલ્પ છે નહીં. મિથ્યાત્મની પ્રકૃતિ સૌથી મોટું અશુભ છે અને જૈન દર્શન સિવાય તમામ અન્ય મતમાં મોટા પાપને કોઈ સમજતું નથી ને નાના પાપ છોડવાનો સર્વત્ર ઉપદેશ ચાલે છે. આ તો મોટો ગડબડ છે. મોટી ગડબડ હોય તો આ છે કે નાના પાપને મોટું બતાવે, એને છોડવા માટે ઘણી મહત્તા આપે. જો આ લોકો વ્યાજ નથી ખાતા. મુસલમાન લોકો ઇસ્લામ ધર્મની અંદર એમ કહે છે કે અમારે વ્યાજ ન ખાવું. એમાં ખાસ કરીને જે મક્કા જઈને હજ કરી આવે, હાજી થી આવે, એ લોકો તો ખાસ એમ માને કે અમે હવે હાજી થયા છીએ અને હાજી લોકોને તો વ્યાજ ખવાય નહીં. શું કરાય? પુરુષાર્થ તો લઈ જાવ છો ને એક બાજુ. તમારે જે કઈ સામાયિક પ્રતિક્રમણ, જે કઈ ત્યાગ, જે કઈ કરવું હોય શુભ ભાવનો, એ બાજુ પુરુષાર્થ ને તો તમે પ્રેરો છો કે નહીં? તો એ પુરુષાર્થને એમ પ્રેરવાને બદલે પુરુષાર્થને શુદ્ધ શ્રદ્ધાન કરવામાં કાં પ્રેરતા નથી? બસ આટલો સવાલ છે. પહેલું જે કરવા યોગ્ય છે તે પહેલું કરવું, પછી જે કરવા યોગ્ય છે તે પછી કરવું, એમાં શું વાંધો છે? જે અનાદિથી પ્રસિદ્ધ માર્ગ છે, જીનોક્ત માર્ગ છે, આ જીન માર્ગ છે, એ જીન માર્ગ ને છોડીને બીજો ચીલો ચાતરવાથી ફાયદો શું છે? કઈ મહત્વ સ્થાપનું છે પોતાનું કે નહીં? ભગવાને ભલે કહ્યું, અમે સ્વતંત્રપણે આ જોઈતું છે. ભગવાને માર્ગ નો ક્રમ આપ્યો છે કે નહીં? અહીંયા ક્રમ નો સવાલ છે. માર્ગ નો જે ક્રમ છે એ ક્રમ છોડીને અક્રમે માર્ગ ને ગ્રહણ કરવો એ તો આજ્ઞાની અવજ્ઞા કરવા બરાબર છે, આજ્ઞા તોડવા બરાબર છે. આ મુખ્ય કરો તો બધું આવી જશે, આ મુખ્ય કરો તો બધું એમાં આવી જશે અને નહીતર જૈન નામધારી પણ રાખવામાં રોકાઈ જવાશે. જૈન નામધારી પણ તો આવ્યું ને, ચાલો એટલું તો આપણે કર્યું ને ભાઈ, અનંતવાર કર્યું છે. તું દ્રવલિંગી અનંતવાર થયું, એમાં જૈન નામધારીપણાનો મોહ શું હવે તને આટલો? દ્રવલિંગી તું અનંતવાર થયો, હવે જૈન નામ ધારી પણ તો આપવું જોઈએ ઓછામાં ઓછું એટલું તો કરવું કે એ દિશામાં તું ખેંચામાં, એ દિશામાં પુરુષાર્થ નો વ્યય કરમાં, તારી સર્વશક્તિ અને સર્વ ઉદ્યમથી એક શ્રદ્ધાન શુદ્ધ થાય એ પ્રયત્ન જો તું કર તો તું સન્માર્ગે છું, સમ્યક માર્ગે છું. બસ સમ્યક માર્ગે થઈ છું એટલે પૂર્ણ વિરામ થઈ ગયો, એમાં બીજા પછી વિકલ્પ નું સ્થાન નથી. સમ્યક દ્રષ્ટિ પિરિયંચ બળદના ભાવમાં ઉભો લીલો ચારો ચરે, પાંચમા ગુણ સ્થાન વર્તી. કેટલો? ચોથો નહી, પાંચમા ગુણ સ્થાન વર્તી. હવે એને તમે જૈન નામ ધારે કેવી રીતે કહેશો? સામાન્ય રીતે લીલોતરી છે એ મિથ્યા દ્રષ્ટિ હોય તો વિચાર આવે કે ભાઈ અમુક મોટા દિવસો છે કે તિથિના દિવસો છે, આપણે લીલોતરી ન લઈએ. વાત પાંચમા ગુણ સ્થાને લીલોતરી સિવાય એનો આહાર નથી બીજો, શું પંચમ ગુણ સ્થાને હોય છે અને જૈન નામ ધારી નથી એમ કેશો? ખરો જૈન શ્રાવક જ સાચો એ છે, નામધારી શ્રાવક તે ખરેખર શ્રાવક નથી, સાચો શ્રાવક જ એ છે. ભગવાનના જ્ઞાનમાં ભગવાન એને સાચા શ્રાવક નું સર્ટિફિકેટ આપે છે, નામધારી ને નહીં. એમ છે, આશય એ છે કે લોકો સમાજની અંદર સ્વચ્છંદે ચડવાનો ઘણો સંભવ છે. વર્તમાન કાળ, વર્તમાન આચાર વિચાર, ધંધા વેપાર અને સંયોગોનો પ્રકાર એવો છે, પાંચ ઇન્દ્રિયના વિષયોના સાધનોની વિપુલતા, કે લોકો સાચું સમજવાના જતા સ્વચ્છંદ કરતા વાર લાગે નહીં. એટલે સાથે સાથે બધી વાત આવે, પણ એની મર્યાદા પરમાર્થે શું છે એ સમજવી જોઈએ. પકડ કરવા માટે કોઈ વાત કરી નથી. સ્વરૂપ સ્થિરતા એટલી આવે છે, તિર્યંચ સંગની પંચેન્દ્રિય સમ્યક દર્શન પ્રાપ્ત કરે અને કોઈ વિશેષ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી વિશેષ સ્વરૂપ સ્થિરતામાં આવે તો એ સ્વરૂપ સ્થિરતા એ પંચમ ગુણ સ્થાન છે. એ ભગવાનના જ્ઞાનમાં તિર્યંચ ગતિના સાધકની ઉત્કૃષ્ટ મર્યાદા છે, ત્યાં સુધી તે જીવ સાધન કરી શકે છે અને કરે છે, અત્યારે પણ છે. અધિજીતની બહાર સ્વયંભૂ રમણ સમુદ્રમાં છે, આજે બી છે, અત્યારે પણ છે. એ દિવ્ય ધ્વનિથી શાસ્ત્રોમાં પ્રસિદ્ધ વિષય છે. એમ છે, કારણ કે આપણે શું છે કે પાંચમા ગુણ સ્થાનમાં શ્રાવકમાં દેશ વ્રત અંશે ત્યાગ લેવામાં આવ્યો છે. એ તો એનો બાહ્ય દેખાવ છે કે સ્વરૂપ સ્થિરતા વધતા અનેક પ્રકારનો બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન થાય અને તેથી રાગનો વિષયનો અભાવ હોય અને સંયોગ જ ન હોય ત્યારે એને જે બાહ્ય ત્યાગ દેખાય એને અંશે ત્યાગ અથવા દેશ વ્રત કહીએ. પણ કોઈ એવો ત્યાગ કરે માટે શ્રાવક છે એમ નથી. સ્વરૂપ સ્થિરતા તે પંચમ સ્થાન છે. બાહ્ય ત્યાગ તો એનો બાહ્ય પરિણામ છે, બાહ્ય દેખાવ છે એનો. પણ કોઈ નકલ કરે, સ્વરૂપ સ્થિરતા ન આવે પણ બાહ્ય ત્યાગની નકલ કરી લે કે અમે આ દેશ વ્રત પાળીએ છીએ, તો એને પંચમ ગુણ સ્થાન ગણવું કે નહીં? કે એને પંચમ ગુણ સ્થાન તો નથી પણ એને પંચમ ગુણ સ્થાન માનવા જતા ચોથું એ નથી, એને પહેલું છે ને તે પણ ગ્રહિત મિથ્યા દર્શનનું પહેલું છે. મિથ્યા દર્શન પહેલું છે પણ એમાં ગ્રહિત મિથ્યા દર્શનનું પહેલું ગુણ સ્થાન છે, અગ્રહિત પણ એને રહેતું નથી, એટલો બધો દોષ છે. એવા માન્યતાના મોટા દોષને સમજે નહીં, વિચારે નહીં, સમજીને ટાળવાનો પ્રયત્ન કરે નહીં અને બહારનો ત્યાગ કરી બેસે છે કે આમ કરતા મારું કલ્યાણ થશે, મારો રાગ ટળશે, મને લાભ થશે, એટલો તો લાભ ખરો ને, એ મિથ્યાત્વના ભાવનું જ પોષણ કરે છે, આ મોટું નુકસાન છે. કેમ કે એને ત્યાં નહીં દ્રવ્યલિંગી થાય છે. કોઈ ચોથા ગુણસ્થાનમાં જીવ દ્રવ્યલિંગ અંગીકાર કરે, દીક્ષા અંગીકાર કરે ત્યારે અંતરંગમાં અને બાહ્યમાં માને અને મનાવે કે હું સાધુ નથી પણ હું ચોથા ગુણસ્થાન વર્તી સાધક છું, ભલે મેં દીક્ષા અંગીકાર કરી છે તો પણ હું સાધુપણાનો અભિલાષી છું, મારી સાધુ થવાની ભાવના વર્તે છે, તીવ્ર ભાવના વર્તે છે, સહજપણે જ અશુભ ઉપયોગમાં જવાતું નથી અને સહજપણે જ પંચમહાવ્રત આદિ શુભ ઉપયોગમાં રહી શકાય છે તે પણ અર્થથી નહીં. તો એ મંદતા છોડીને કઈ તીવ્ર કષાયના પરિણામ કરવા ગ્રહસ્થિના એવો તો કઈ ઉપદેશ નથી. એમ દ્રવ્યલિંગી ચોથા ગુણસ્થાન વર્તી પણ હોય, દ્રવ્યલિંગી પાંચમા ગુણસ્થાન વર્તી પણ હોય, ત્યાંથી એ પાંચમામાં આવે. છઠ્ઠા સાતમાનો પુરુષાર્થ ન પહોંચે તો કોઈ પાંચમામાં આવે તો પણ એ સમજે છે કે મારા પરિણામમાં હજી સાધુ દશા મુનિ દશા પ્રગટ થઈ નથી. કેમ કે મુનિ દશા તો પ્રગટપણે એવી છે કે ક્ષણે ક્ષણે શુદ્ધો ઉપયોગમાં આવે છે. હવે પ્રતિક્ષણે શુદ્ધો ઉપયોગમાં આવતું નથી, છતાં શુદ્ધાત્માનો ઉપયોગ તો થાય છે ક્યારેક ક્યારેક, અને જ્ઞાતા ધારા પણ વર્તે છે, તો એનો કઈ નિષેધ ન થઈ શકે. જે પરિસ્થિતિ છે તે છે, એને અન્યથા માને નહીં, અન્યથા મનાવે નહીં. માને તો જ મનાવે, માને નહીં તો મનાવવાનો તો એને તીવ્ર કષાય આવે નહીં. મનાવવું તો માયા તીવ્ર માયાચાર છે. પોતે માને નહીં તો મનાવવાનો પ્રશ્ન નથી. પોતે માનતા નથી, મનાવતા પણ નથી, તેથી તે નિર્દોષ છે. ભલે દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય એનો કઈ એને દોષ છે
નહીં,
અને તેને મિથ્યાત્વ આવતું
નથી.
મિથ્યાત્વ નથી, એટલે આખો જે માન્યતાનો વિષય છે, મિથ્યા માન્યતા અને સમ્યક માન્યતા, એ વિષયને સાંગો પાંગ પહેલા સમજવો જોઈએ. પહેલે પગથિયે સાધક દશાની શરૂઆત ત્યાંથી થતી હોવાથી એ વિષયને પૂરો સમજીને આગળ ચાલવું જોઈએ. એને છોડી દે, એને સમજે જ નહીં, અને બીજી રીતે ધર્મ કરવાનો વિચારે કોઈ પણ પ્રકારે, એ બધો માર્ગ છે. એ આખો ભગવાને કહેલો જીન માર્ગને છોડીને પ્રવર્તવાની બુદ્ધિ થઈ છે તે અન્ય મતની બુદ્ધિ છે. બધા જ અન્ય મતીને એમ સ્વીકાર્યું છે, ત્યાંથી જ અન્ય મત માંગ્યો છે. પછી સંપ્રદાય તો ઘણા માનવા વાળા થાય ત્યારે એને સંપ્રદાય કહેવામાં આવે છે. એટલે કહે છે કે પહેલા તું ચારિત્ર દોષ એટલે રાગાદિ ટાળવાનો પ્રયત્ન કરે છે. કઈ રીતે? બાહ્ય પદાર્થનો ત્યાગ કરીને. પદાર્થના ત્યાગથી રાગનો ત્યાગ થશે એમાં એ શૈલ્ય પીડ્યું છે. શું? પદાર્થના ત્યાગથી રાગનો ત્યાગ થશે. રાગનો હું અભાવ કરું તો પદાર્થનો સહેજે સંયોગ નહીં થાય, કેમ કે વૃત્તિ વિના તો સંયોગ થવાનો સવાલ નથી, અને વૃત્તિ વિના કોઈ સંયોગ થયો તો એનો દોષ નથી. કેમ કે ભગવાનને વૃત્તિ નથી ને સમોસરણ ખડું થાય છે, એવો વૈભવ તો ક્યાંય હોતો નથી. ભગવાનને પરિગ્રહનો દોષ નથી. મુનિ નિર્વસ્ત્ર હોય છે, કોઈ ઉપસર્ગ કરીને ધાબળો ને શાલ કે ગમે તે કપડાં ફેંકે એટલે કઈ મુનિને દોષ નથી. વૃત્તિપૂર્વક ગ્રહણ કરે તો ચારિત્રનો દોષ છે, નહીં તો કાંઈ દોષ લાગતો નથી. એટલે કહે છે કે ચારિત્રનો દોષ ટાળવાનો તું પ્રયત્ન કરે છે તે કરતા પહેલા દર્શન શુદ્ધિ માટે પ્રયત્ન કર. પહેલા તું તારું શુદ્ધ શ્રદ્ધાન થાય એ પ્રયત્ન, એ દિશાનો તું પ્રયત્ન કર. અને એ દિશાનો પ્રયત્ન કરવા અર્થે એની આખી લાઈન દોરી છે. કષાયની બહારના ત્યાગમાં કષાયની મંદતાનો તને વ્યામો છે કે આટલો કષાય મંદ થાય છે, પણ એથી વધારે કષાય મંદ તો દર્શન શુદ્ધિના પ્રયત્નની શરૂઆતમાં જ થઈ જાય છે. એથી વધારે ઊંચા સ્તરનો જે કોઈ જીવ સ્વરૂપ શ્રદ્ધાનમાં આવતા પહેલા સ્વરૂપની અંતર જિજ્ઞાસામાં અપૂર્વ જિજ્ઞાસામાં આવે છે એના બાહ્ય વિષયો પ્રત્યેના પરિણામ એટલા નિરસ થાય છે, શરૂઆતની જિજ્ઞાસાના કાળમાં એટલા નિરસ થાય છે, જિજ્ઞાસાને વશ એટલા નિરસ થાય છે કે એટલા નિરસ તો ઉપર ટપકે કરેલા બાહ્ય ત્યાગથી પણ થતા
નથી.
બોલો તો તને ખોટો વ્યામો છે, કેમ કે બહારનો ત્યાગ થયો ને એટલે દેખાવ ને આડંબર નો તને શોખ છે, પરિણામ સામું તારી દ્રષ્ટિ નથી. જો પરિણામ ઉપર દ્રષ્ટિ હોય તો પરિણામ તો આમાં વધારે ઊંચા સ્તરના અથવા અત્યંત મંદગસાયના થાય છે. એ રસ્તો તો ત્યાં છોડી દીધો અને બહારમાં ત્યાગ થયાનો દેખાવ થયો કે મેં આ હું આ નથી કરતો, આ છોડી દીધું છે. એ તને પસંદ છે, એક તને મોહ છે એ જાતમાં, બીજું કાંઈ નથી.
બરોબર,
લાભ તો એમાં ઓછો છે ને આમાં લાભ વધારે છે. છતાં એક બહારમાં દેખાવનો આડંબરનો પણ સ્થૂળ કે સૂક્ષ્મ પરિણામ ભજતો હોય ત્યારે એ સુપરિણામની સાથે સાથે એક માયાનો એક પ્રકાર છે. શેનો પ્રકાર છે?
માયા,
માયાનો એક પ્રકાર છે.
માયા
અને માયા એવો છુપો ચોર છે, માન ને માયા ખબર પડે
નહીં.
એવો કહે છે કે એને ટાળવાનો પ્રયત્ન કરે છે તે કરતા પહેલા દર્શન શુદ્ધિ માટે પ્રયત્ન કર. આમ કહેનાર પોતાના ઘણા અનુભવના નિચોડથી કહે છે. પહેલા તો એ વિચારનું ઘટે છે કે આ જે કહેનાર છે એ ઘણા જ અનુભવપૂર્ણપણે આ વાતને રજૂ કરે છે. આ વાત પ્રસ્તુત વિષય છે, ઘણા અનુભવથી મુકાયેલી વાત છે. આ ભાવમાં જુઓ તો ગુરુદેવ શ્રી પણ સ્થાનક વાસીની દીક્ષા અંગીકાર કરી હતી. શું દીક્ષા અંગીકાર કરી હતી? મહાવ્રતની પ્રતિજ્ઞા બધું અંદર આવે. એ બધું કેટલું મંથન ચાલ્યું હશે, આપણે તો પ્રત્યક્ષ પરિચય છે. એમ કહેતા કે અમે તો માથા બૂડતા. દીક્ષા અંગીકાર કરે ત્યારે તો બધું આવે જ ને, વિધિમાં તો બધું આવે. પછી ભલે વિધિમાં થોડો ફેરફાર કર્યો હોય, સર્વવૃત્તિ હોય ને એટલે બધું આવે ને. અહિંસા જે પાંચ છે ને, પરિગ્રહ નો ત્યાગ ને અભ્રમ નો ત્યાગ, પાંચે દેશવ્રત ને મહાવ્રત. એ લોકો દેશવ્રત ને મહાવ્રત જ કહે છે ને, સદામ્બરમાં દેશવ્રત ને મહાવ્રત જ કહેવાય છે, શ્રાવક માટે દેશવ્રત. હા, 28 મૂળ ગુણ નો વિષય નથી, પંચમહાવ્રત છે. પછી બાકીના જે છે ઉત્તર વ્રતો એમાં મોટો ઘણો ફેરફાર છે ને, છૂટછાટો ઘણી છે. હા, 27 છે ભાઈ ને, 27 છે. એટલે એવું છે, હોય થોડો ઘણો ફેરફાર કરે. મૂળ તો જે પરંપરા ચાલી આવે છે એમાં જુદા પડે ત્યારે શું કરે, તો થોડો ફેરફાર કરે. ભાઈ અમારું આટલું જુદું છે, આ અમારું સ્પેશિયલ, આટલું તમારું, આટલું અમારું, આટલું એમ જુદું તો ત્યારે જ પડે ને. એક હોય તો જુદું પડવાનો પ્રશ્ન રહેતો નથી. એમ ગળા બુદ્ધની કે માથા બુદ્ધતા કે, હવે એમાંથી નીકળ્યા છે, કેટલું મંથન કર્યું છે. ત્યાગ કઈ નહોતો લીધો એવું નહોતું, ઘણા મંથન થી વાત આવી છે. ભાઈ પહેલા તું બાહ્ય ત્યાગ નો રાગ ચારિત્ર દોષ ટાળવાનો પ્રયત્ન કરે છે, પહેલા દર્શન શુદ્ધિ નો પ્રયત્ન કરવો. કોઈ પણ જીવે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો હોય તો એને પહેલા દર્શન શુદ્ધિ નો પ્રયત્ન કરવો. શું છે એમ કહેવા પાછળ મુખ્ય કારણ એ છે કે જીવને તીવ્ર કષાય અને મંદ કષાય વચ્ચે જ માથાકૂટ ચાલે છે, અને એમાં પણ મંદ કષાયની મહત્તા એ આપી દે છે. તીવ્ર કષાયની મહત્તા છોડવા માટે મંદ કષાયને એ મહત્તા આપી દે છે. મન કષાયને મહત્તા આપતી વખતે એ ભૂલી જાય છે કે આખરમાં તો હું કષાયને મહત્તા આપું છું.
બરોબર,
અકષાય સ્વભાવને મહત્તા આપવાનું આખું અમારી જાય છે. જે શ્રદ્ધાનમાં પ્રથમ જ શ્રદ્ધાન થયા પહેલા શુદ્ધાત્માને ઓળખવાના કાળમાં અપૂર્વ અકષાય સ્વભાવે આત્માનો અપૂર્વ મહિમાને મહત્તા આવે છે, એ આખો વિષય રહી જાય છે. અને કષાયના અંશને, મંદ કષાયના અંશને મહત્તા અપાઈ જાય છે, એટલે આખો માર્ગ બદલાઈ જાય છે અને ઉન્માર્ગે ચાલ્યું જવાય છે, એ વસ્તુ આખી ભૂલ મારી જાય છે. એ બહુ મોટી ભૂલ છે, સામાન્ય ભૂલ નથી પણ એ મોટી ભૂલ છે. અને એ બાહ્ય ત્યાગ ને મંદ કષાયની મહત્તામાં આખો મનુષ્ય ભાવ હારી જવા જેવું થાય છે. જે મનુષ્ય ભાવમાં માર્ગે ચડવું જોઈએ એ આખો હારી જાય, ભાવ હારી જાય, પછી તો કઈ પત્તો લાગે. આજે શ્રાવક ને નીકળવું હેલું છે, પણ મુનિ થઈ ગયા હોય ને સમ્યક દર્શન ન થયું હોય અને ગ્રસ્ત હોય તો એને પલટવું આ બાજુ સાચે સાચા વિષયને સમજવું અને ગ્રહણ કરવું એ સહેલું છે. પણ જેણે પુરુષાર્થ જ પેલી બાજુ આપી દીધો છે અને ત્યાગ ને મુનિપણું લઈ લીધું છે, એને પાછું બહુ મુશ્કેલ પડે, ઘણું મહેનત પડે છે, વધારે મહેનત પડે છે. એ તો સીધી વાત છે. માન કષાય નડે એને જે આગ્રહથી સુભાવોને સેવા હોય એ આગ્રહ અંદરથી તોડવો પડે. એ તો જેને મહેનત કરી હોય એને બધી ખબર પડે કે આમાં કેટલી મહેનત કરવી પડે છે. વધારે ઊંધો ગયો હોય એ વધારે દૂર જાય છે, એને દૂર જેટલો વધારે દૂર ગયો એટલું અંતર તો કાપવું જ રહ્યું નજીક આવવા માટે.
બરોબર,
હિસાબની વાત છે. કહે છે કે દ્રષ્ટિમાં વિકલ્પનો ત્યાગ કરતો નથી. આ એક બહુ મહત્વપૂર્ણ વિષય છે કે શ્રદ્ધાની અંદર વિકલ્પનો, રાગનો એક અંશ અનંતમાં ભાગે એક અંશ પણ જ્યાં સુધી રહે ત્યાં સુધી શુદ્ધ શ્રદ્ધા નથી. બીજી રીતે અસ્થિથી વિચારીએ તો શુદ્ધ શ્રદ્ધાનો વિષય એકાંતે પરિપૂર્ણ શુદ્ધાત્મા છે. પરિપૂર્ણ અકષાય સ્વભાવી શુદ્ધાત્મા છે જેમાં ત્રણ કાળમાં કષાયની જાણ પણ પડતી નથી, કષાય પહોંચતો નથી, કષાયનો પ્રવેશ નથી, કષાયની એમના ઉપર છાયા પણ પડતી નથી. ભલે જીગોદમાં જઈએ એવો ને એવો રહે છે, તો કાલે બોલાવી જ આવે કે પ્રચુરમાં પ્રચુર અવસ્થામાં કષાય થયો હોય તો પણ શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ રહે છે, એ શ્રદ્ધાનો વિષય છે. એવો જે શુદ્ધાત્મા શ્રદ્ધાનો વિષય ત્યારે થાય છે કે જ્યાં સુધી એને એનું શ્રદ્ધાન રાગના એક અંશને પણ શ્રદ્ધે નહીં ત્યારે રહે છે. જ્યાં સુધી થોડો પણ રાગ, મંદ રાગ પણ ઈષ્ટ છે એ જેને શ્રદ્ધાનમાં, તેને શુદ્ધ શ્રદ્ધાન થાય નહીં. એટલે દ્રષ્ટિમાં કહો કે શ્રદ્ધાનમાં કહો, વિકલ્પનો મૂળ સમૂળગો મૂળમાંથી ત્યાગ કર્યા વિના છોડ્યા વિના કોઈ રીતે એને શુદ્ધ શ્રદ્ધાન થાય નહીં. અને એ શુદ્ધ શ્રદ્ધાન થયા વિના બહારના ત્યાગને કષાયની મંદતા મેં કર્યા છે એને મિથ્યા પોષણ છે. શ્રદ્ધાન તો એને શુદ્ધ થતું નથી, પણ જે મિથ્યા શ્રદ્ધાન છે એમાં દ્રઢતા થાય છે અને મોટા ભાગે ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યા જાય છે. અગ્રહિત તો અનાદિનું છે, એ ગ્રહિતમાં ચાલ્યા જાય છે. જુઓ, અસંગની પંચેન્દ્રી થી માંડીને એકેન્દ્રી પર્યંતના, અસંગની પંચેન્દ્રી, ચાર ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, બે ઇન્દ્રી ને એક ઇન્દ્રી ને નિગોદ્યા, બધા જીવો અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. કોઈ બધા અગ્રહિત માં છે, એને કોઈને ગ્રહિત લાગુ પડતું નથી. જયારે આ જીવ મનુષ્ય થયો, સંની પંચેન્દ્રિય થયો અને ગ્રહિત મિથ્યાત્મા આવે છે, એને લાભ થવાના સ્થાનમાં જ્યાં લાભ થવાનો અવકાશ છે સંની પંચેન્દ્રિયને સમ્યક દર્શનનો, એમાં એ સમ્યક દર્શનનો જો પ્રયત્ન ન કરે તો એ ઊંધે માર્ગે ગયા વિના ગ્રહિતમાં ચાલ્યો જાય છે. એટલે તો અનુભવ પ્રકાશમાં સાધ સાધકના બોલ લીધા છે, એમાં એક એવી વાત લીધી છે કે અગ્રહિત સાધક છે ને ગ્રહિત સાધ્ય છે. શું કહ્યું? અગ્રહિત મિથ્યાત્વ સાધક છે અને ગ્રહિત મિથ્યાત્વ સાધ્ય છે. અગ્રહિત તો છે જ એનાદીનું, એ તો ગ્રહ્યા વિનાનું છે અગ્રહિત. એમાંથી જો અગ્રહિતનો અભાવ કરીને સમ્યક દર્શનને પ્રાપ્ત ન કરે તો એ ગ્રહિત મિથ્યા દર્શનને પ્રાપ્ત કરશે. બુદ્ધિપૂર્વક ઉન્માર્ગે જશે, બુદ્ધિપૂર્વક અન્ય માર્ગને ગ્રહણ કરશે, એને ગ્રહિત મિથ્યા દર્શન અથવા અન્ય મત કહેવામાં આવે છે. એટલે એમાં શું થાય છે, ગ્રહિત ત્યાં કેવી રીતે થાય છે? ખોટા દેવગુરુ શાસ્ત્ર ને માને એ તો ચોખ્ખું ગ્રહિત છે, પણ એવું નથી કે બહારમાં સાચા દેવગુરુ શાસ્ત્ર ને માને એ તો બધા જ ગ્રહિત નથી, એવા નથી. એમાં ગ્રહિત ને અગ્રહિત એવા બે ભેદ એમાં પણ પડે છે. એમાં પહેલા તો જે જીવો એ સાચા દેવગુરુ શાસ્ત્રના સ્વરૂપને ઓળખ્યા વિના પદ્ધતિ વડે પરંપરા વડે માને છે વિતરાગ દેવગુરુ શાસ્ત્રને, તે બધા ગ્રહિતમાં છે, એને ગ્રહિત લાગુ પડે છે. ઓગે માને છે સ્વરૂપને ઓળખાણ કરતા નથી, એના સ્વરૂપનો વિચાર કરતા નથી કે શા માટે વિતરાગ છે, કેવી રીતે વિતરાગ છે, તો એને ગ્રહિત લાગુ પડે છે. એક એટલે હવે સંપ્રદાયમાં ટકાવારી મૂકી દેજો તમે. બીજું કે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પછી હવે જયારે વિચારના વિષયમાં પ્રવેશ આપે, દેવનું સ્વરૂપ આવું, ગુરુનું સ્વરૂપ આવું, શાસ્ત્રનું સ્વરૂપ આવું, એમાં પછી જે તત્વજ્ઞાનના વિષયમાં પોતાના મતિ દોષને લઈને, જ્ઞાનના વિપર્યાસને લઈને અન્યથા તત્વને ગ્રહણ કરે છે, એક તત્વમાં બીજા તત્વનો અધ્યાસ થાય છે, નવ તત્વ છે ને કુ, એમાં એક તત્વમાં બીજા તત્વનો અધ્યાસ થાય છે, ત્યારે પણ એને ગ્રહિત મિથ્યા દર્શન લાગુ પડે એમ છે. આમ છે એટલે એમાં એકલા સાચા દેવગુરુ શાસ્ત્ર નો ઓળખે તો પણ અમે તો વિચાર કર્યો છે કે અઢાર દોષ રહીત વિતરાગ છે, તે સર્વજ્ઞ દેવ છે, તે દેવ છે, નિર્ગ્રંથ ગુરુ છે, બાહ્યાભ્યંતર અભ્યંતર પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહના ત્યાગ રહીત નિર્ગ્રંથ મુનિ છે, સાતમે છઠ્ઠે ગુણસ્થાને ઝૂલનારા શુદ્ધાત્મ દશાના સાધક ઉત્કૃષ્ટ સાધક તે ગુરુ છે, અને એમના નિરૂપેલા સિદ્ધાંતો છે તે સત્શાસ્ત્રો છે, જેમાં તે સત્શાસ્ત્ર છે. આ તો અમે બરાબર માનીએ છીએ, પણ બીજે ક્યાંય ગડબડ થાય તત્વના વિષયમાં આવું સ્વીકાર્યા પછી પણ તો પણ ત્યાં ગ્રહિત મિથ્યા દર્શન લાગુ પડે છે. આમ છે આત્માના પ્રદેશોના વિષયમાં તમે તો પરિચિત છો, એની અંદરથી થોડી વાત કાઢવી છે. પ્રશ્ન ગમે તે હોય કે ભાઈ આત્માના બે પ્રદેશો કે એક પ્રદેશો, દ્રવ્યના પ્રદેશો અને પર્યાયના પ્રદેશો ભિન્ન ભિન્નનો વિષય હતો, આશય ન સમજે અને ખરેખર એવી રીતે બે પ્રદેશો સમજે તો એ ગ્રહિતમાં ચાલ્યો જાય છે. કેમ કે વસ્તુના સ્વરૂપનું દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી જે નિરૂપણ છે એમાં ભૂલ થઈ. શેમાં ભૂલ થઈ? પદાર્થનું જે નિરૂપણ છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વચતુષ્ટય જેને કહેવામાં આવે છે એ સ્વચતુષ્ટયમાં જેની ભૂલ છે. કેમ ક્ષેત્ર આવ્યું ને એમાં દ્રવ્ય ક્ષેત્ર, ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશ આવ્યા એ ગ્રહિત મિથ્યા દર્શન. બોલો વિશે પરમ અધ્યાત્મ નો છે જ્યાં ત્રિકાળીના પ્રદેશો ભિન્ન અને પર્યાયના પ્રદેશો ભિન્ન કહે છે. એકદમ પરમ અધ્યાત્મ નો પરમ શુદ્ધ નિશ્ચયને એના વિષયમાં એ લઈ જાય છે. એ જે નિરૂપણ છે એને યથાયોગ્ય પ્રકારે અંગીકાર ન કરે અને એ પ્રયાસમાં ન જાય અને એ રીતે એને ન લેવામાં આવે, જે રીતે લેવું જોઈએ તે રીતે ન લેવામાં આવે અને બીજી રીતે લેવાય જાય કે પ્રદેશો જ બીજા ભિન્ન છે. હવે આમાંથી શું નીકળે છે? ધ્યાન ખેંચવા જેવી વાત કરું છું કે આવા તો અનેક પ્રશ્નો છે આપણા તત્વજ્ઞાનના વિષયના ક્ષેત્રમાં. એટલો બધો વિસ્તાર છે કે આવા અનેક પ્રશ્નો છે અને એ પ્રશ્નો જયારે સામે આવે, વિચારમાં આવ્યા જ ન હોય એને તો એ દોષ લાગુ પડવાનો હજી સવાલ નથી. પણ જયારે એના ઉદયવશ એના ક્ષોભની સામે આવે, એના શ્રદ્ધા જ્ઞાનની ચકાસણીનો એ વિષય થાય, આ સામે આવે ત્યારે તો પરીક્ષાનો વિષય થાય ને, ત્યારે એને એટલો આત્માર્થી થઈને એ વિષયમાં ઊંડું ઉતરવું જોઈએ કે એનો પત્તો કાઢવો જોઈએ, પત્તો લેવો જોઈએ, ત્યાં સુધી એને છોડવું જોઈએ. અને તે પણ તે વિષયના અધિકૃત એવા સાધક જીવો પાસેથી એને સમાધાન લેવું જોઈએ. એટલું ને એ સમાધાન એને સ્વયં સ્વતંત્ર રીતે ન બેસે ત્યાં સુધી એને એનો પીછો છોડવો જોઈએ. પરમ ભક્તિથી પરમ આદરથી એ વિષયને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું કહે શ્રીમદજી તો આજ્ઞા જ માંગે છે કે દ્રવ્યાનું યોગ સત્પુરુષના સંયોગમાં પરમ વૈરાગ્ય, દ્રઢ વૈરાગ્ય અને દ્રઢ ભક્તિ ભાવે અધ્યયન કરવા યોગ્ય છે. આપની મર્યાદા બાંધી છે. શું શ્રીમદજી તો આ મર્યાદા બાંધી છે કે દ્રવ્યાનું યોગ એમને અધ્યયન કરવા યોગ્ય નથી. ક્યાંનો ક્યાં ચડી જઈશ? તો ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યા જતા વાર લાગશે. પણ દ્રવ્યાનું યોગના વિષયમાં તો આ મર્યાદા બાંધી છે. સત્પુરુષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે. પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. આ છે 698 નંબર છે. પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્ય આદિ દ્રઢ સાધન સહિત મુમુક્ષુએ સદગુરુ આજ્ઞાએ દ્રવ્યાનો યોગ વિચારવા યોગ્ય છે. બીજી રીતે વિચારવા યોગ્ય ખટપટ નથી. આ તો વસ્તુનું સ્વરૂપ છે. આ તો વસ્તુનું સ્વરૂપ છે ને એનો નિર્ણય કરવો પડે છે. વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવો એ પણ જો તને ખટપટ લાગતી હોય તો એ સિવાયનો વિષય ખટપટ વગરનો લાગ્યો? બધી એ સિવાયનો વિષય જ બધો ખટપટ વાળો છે. ઝીણું કાતણ નથી કરવું, કેમ કે ઝીણું કાતણ ખટપટ છે અને જાદુ કાતણ છે. એ તો બધું એને પોતાનું હિત સૂજ્યું નથી. જેને સૂજ્યું છે એ તો એમ કહે છે, તમને કોઈ એમ કહે કે ભાઈ તમે બકાલાનો વેપાર કરો છો ને લારી લઈને ફરો છો ને આવો મારી હીરાની દુકાને બેસાડું. ઇન્દ્રવર્ધન ભાઈ એમ કે આવો હીરાની દુકાને પંચરત્ન માં, હું કહું ના ના મારે રાખની લારી હારી છે, ભાગ ફૂટી ગયું છે, બીજું કઈ છે.
ભગવાન જય હો, પરમ કૃપાળો શ્રી કાનપુર દેવનો જય હો.